પરિચય, ઈશ્વર શું ઈચ્છે છે? આ પ્રશ્ન સરળ લાગે છે ખરો, પરંતુ જો તમે તેના વિશે વિચાર કરો તો તે એટલો સરળ પણ નથી. શા માટે? શરૂઆત કરનારાઓ, તમારે એ જાણવું જ જોઈએ કે કોણ આ પ્રશ્ન પૂછી રહ્યું છે. ઘણા વિવિધ કારણો માટે લોકો આ પ્રશ્ન પૂછશે. શું તે કોઈ વ્યક્તિનો પીડાને લીધે ગુસ્સામાં કરવામાં આવતો પોકાર છે? કદાચ તે ખૂબ જ નિરાશાને લીધે જવલ્લેત સંભળાતો ધીમો અવાજ હોઈ શકે છે. શું તે પ્રોત્સાહન આપતી આતુરતાનો પ્રશ્ન છે, કે પછી ઊંડા વિચારોને પ્રગટ કરવાની ઈચ્છાથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે? તેના સાચા ઉત્તરનો આધાર તો આ પ્રશ્ન શા માટે પૂછવામાં આવ્યો છે તેના પર રહેલો છે. હું આ પ્રશ્ન પૂછી રહ્યો છું તેથી તેને સ્પષ્ટ કરવું મારા માટે સરળ છે. પરંતુ પ્રથમ તો આ પ્રશ્ન પૂછવા માટે કઈ વાતથી મને પ્રેરણા કે પ્રોત્સાહન મળ્યું નથી તે હું તમને જણાવવા માંગુ છું. હું આ પ્રશ્નનો ઉત્તર જાણતો નથી તેથી હું આ પ્રશ્ન પૂછી રહ્યો નથી. હું તેનો ઉત્તર જાણું છું. વાસ્તવમાં તો હું બધા જ લોકો માટે આ પ્રશ્નનો પ્રભુ જે ઉત્તર આપશે તે હું જાણું છું. તેથી જ હું સ્પષ્ટપણે આ પ્રશ્ન પૂછી રહ્યો છું. તમે કેટલીક મહત્વની વાતો વિશે વિચાર કરો તે માટે મદદરૂપ થવા માટે હું તમને આ પ્રશ્ન પૂછી રહ્યો છું. જ્યારે હું તમને પૂછું છું કે ઈશ્વર શું ઈચ્છે છે, ત્યારે વાસ્તવમાં તો હું એમ પૂછી રહ્યો છું કે માણસ જાતમાંના દરેક વ્યક્તિ પાસેથી ઈશ્વર શું ઈચ્છે છે. જ્યારે મારી અને મારા જીવનની કે તમારી અને તમારા જીવનની વાત કરીએ ત્યારે ઈશ્વર તમારી પાસેથી શું ઈચ્છે છે? હું આ પ્રશ્નનો ઉત્તર આપું તે પહેલાં એક વાત જણાવવા માંગુ છું કે આ પ્રશ્ન ધાર્મિક પ્રશ્ન છે. ઈશ્વર વિશેના પ્રશ્નોને ધાર્મિક પ્રશ્ન ગણવામાં આવે છે. મેં આ પ્રશ્ન કર્યો છે અને મને ઈશ્વરની વાતોમાં રસ છે તેથી હું તેનો ઉત્તર આપીશ. મોટાભાગના લોકોને દેવળમાં રસ ન હોય તો પણ તેમને ઈશ્વરની વાતમાં રસ હોય છે, અને તે સ્વાભાવિક પણ છે, કેમ કે ઈશ્વરની વાત કરતી વખતે તમારે દેવળની વાત કરવી જોઈએ તે જરૂરી નથી. હું કોઈ બાળક નથી, પરંતુ બાઇબલનો અભ્યાસ કરીને મેં મારી કારકિર્દી બનાવી છે. હા, વાસ્તવમાં તે શક્ય છે. હું આ પ્રશ્ન પૂછી રહ્યો છું તેથી મારો ઉત્તર બાઇબલ આધારિત હશે. એમ કહીને હું તમારું ધ્યાન ચોક્કસ વાત પર દોરવા માંગુ છું. ઈશ્વર શું ઈચ્છે છે તે પ્રશ્નનો ઉત્તર બાઇબલ કેવી રીતે આપશે તે સમજાવવાનો મારો ધ્યેય છે. તેનો ઉત્તર સરળ છે. ઈશ્વર તમને ઈચ્છે છે. તેનાથી તમને આશ્ચર્ય થશે. તમે કદાચ એ વાત પર સંદેહ પણ કરો, પરંતુ તે સ્વાભાવિક છે. પરંતુ એ જ સાચો ઉત્તર છે. પ્રમાણિકપણે કહું તો ઉત્તરમાં આટલું જ કહેવું પૂરતું નથી. ફક્ત આ એક જ વાક્યથી આ પ્રશ્નનો ઉત્તર કેટલો અદ્ભુત અને ગહન છે તે તમે જાણી શકશો નહીં. આ ઉત્તરમાં કેટલો પ્રેમ રહેલો છે તેની પ્રશંસા કરવા માટે તમારે તેના સંદર્ભને જાણવાની જરૂર છે. આ ઉત્તર પાછળ એક લાંબી અને અદ્ભુત વાત રહેલી છે. જો વાત એમ છે તો આ પુસ્તક ફક્ત ઈશ્વર શું ઈચ્છે છે તેના વિશે જ નહીં, પરંતુ ઈશ્વર તમને જે વાતો જણાવવા માગે છે તેના વિશે પણ છે. હા, ઈશ્વર તમને ઈચ્છે છે, પરંતુ તમે એ વાતની પ્રશંસા કરો અને ઈશ્વર જેવી જ લાગણીનો અનુભવ કરો તે માટે તમારે તેનો સંદર્ભ જાણવાની જરૂર છે. હા, તે જણાવવાની મારી ફરજ છે. આપણે ઈશ્વરની વાતથી શરૂઆત કરીશું. તેમાં ઘણી દુઃખદ ઘટનાઓ રહેલી છે, પરંતુ તેનાથી તમારા કે મારા માટે ઈશ્વરનું મન બદલાયું નહીં. એકવાર હું તે વાત જણાવી લઉં, ત્યારબાદ તેના ખાસ મહત્વના ભાગો જણાવીશ. જો કે આખા પુસ્તકમાં એ જ વાત નથી, તેથી જો તમે ઉત્સાહી વાચક નથી તો તમે ભાગ્યશાળી છો. પણ જો તમે ફક્ત તે વાતનો જ વિભાગ વાંચો તો આપણે જે પ્રશ્નથી શરૂઆત કરી તેનો ઉત્તર મળશે. મારું અનુમાન છે કે તો પણ તમે આ પુસ્તકને આગળ વાંચશો. હું આશા રાખું છું કે તમે વાંચશો, કેમ કે તેમાં સારી બાબતો છે. તેની શરૂઆત કરતા પહેલા મારી પાસે એક અસ્વીકૃતિની વાત છે. જો તમે તમારા જીવનનો મોટાભાગનો સમય દેવળમાં પસાર કર્યો છે તો તમને કદાચ એમ લાગશે કે તમે અગાઉથી આ વાત જાણો જ છો. હા, તમે તેના કેટલાક ભાગો જાણતા હશો ખરા, પરંતુ હું ખાતરીપૂર્વક કહું છું કે તેમાંની કેટલીક વાતોથી તમને આશ્ચર્ય થશે. કમનસીબે આ વાતમાં ઘણીવાર જે મુદ્દો આવે છે તે ધર્મને લગતો છે. કેટલીકવાર દેવળ અને સંસ્થાઓની અગ્રીમતાઓ મૂળ વાત કરતાં વધારે મહત્વની બની જાય છે, પરંતુ અહીં એવું નથી. હું એવું અનુમાન કરું છું કે કેટલાક વાચકો બાઇબલથી પરિચિત હશે, પરંતુ મને ખાતરી છે કે એ જૂના સત્યો વિશે વિચાર કરતી વખતે તમને નવા સત્યો અને માર્ગો વિશે જાણવા મળશે. જો તમે ક્યારેય દેવળમાં ગયા નથી અથવા તો બાઇબલ વિશે વધારે સાંભળ્યું નથી તો તમે આ પુસ્તક માટેના યોગ્ય વાચક છો, જેને ફરીથી શીખવાનું હોય અથવા તો શીખેલું કાઢી નાખવાનું હોય એવું કંઈ નથી. બંને રીતે હું એમ માનું છું કે ઈશ્વર શા માટે અને શું ઈચ્છે છે તે શોધવાના રોમાંચનો તમે અનુભવ કરશો.